એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી અમેરિકન ક્લાસિક કૃતિની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે લગભગ 150 વર્ષ પછી પણ આપણને હચમચાવી જાય છે.
હા, નેથેનિયલ હોથોર્ની ધ સ્કારલેટ લેટર.
બરાબર, આ ખાલી એક વાર્તા નથી પણ એમ કહી શકાય કે 17મી સદીના પ્યુરિટન સમાજની એની કઠોરતા અને એમાં પાપ, ગુપ્તતા અને માનવ મનોબળની એક ગહન તપાસ છે.
અને લેખક પોતે હોથોર્ન, એમની પૃષ્ઠભૂમિ પણ બહુ રસપ્રદ છે, નહીં?
હા, એ જરા કહો ને.
નેથેનિયલ હોથોર્ન 1804-1864 સેલેમ, મેસેચ્યુસેટ્સમાં જન્મ, અને સેલેમ એટલે પેલું કુખ્યાત સ્થળ,
પેલું વિચ ટ્રાયલ્સવાળું,
એ જ. એમના એક પૂર્વજ જ્હોન હોથોર્ન તો એ સેલેમ વિચ ટ્રાયલ્સમાં ન્યાયાધીશ હતા, અને આ વાતનો ભાર, મતલબ એક પ્રકારનો પૈતૃક અપરાધબોધ, એમના લખાણ પર હંમેશા દેખાયો છે.
એટલે પાપ, નૈતિકતાનો દંભ, છુપાયેલું સત્ય, આ બધું એમના મુખ્ય વિષયો રહ્યા.
બરાબર. અને એમની લખવાની શૈલી પણ થોડી ગંભીર કહી શકાય. ઔપચારિક, જટિલ વાક્યો અને પ્રતીકો અને રૂપકોનો ભરપૂર ઉપયોગ,
એટલે વાચકને થોડું વિચારવું પડે. ધ સ્કારલેટ લેટર 1850માં પ્રકાશિત થઈ, એમની માસ્ટરપીસ ગણાય છે.
હા, અને અમેરિકન સાહિત્યનો આધારસ્તંભ પણ. જો કે એ સમયે સફળ તો થઈ પણ વિવાદ પણ એટલો જ થયેલો,
કેમ કે વ્યભિચાર જેવા વિષય પર ખુલ્લી ચર્ચા હતી. એટલે
બિલકુલ, અને એ પણ પ્યુરિટન સમાજના સંદર્ભમાં, એટલે ધાર્મિક દંભ પર પણ સવાલ ઉઠ્યા હતા. તો આજે આપણે આ નવલકથાની જટિલ વાર્તા, પાત્રોની ભાવનાત્મક સફર અને એના કેન્દ્રીય વિષયોને સમજવાનો પ્રયત્ન કરીશું.
ચાલો ત્યારે સીધા વાર્તામાં જ જઈએ. સ્થળ છે 17મી સદીનું બોસ્ટન. કેવો સમાજ હતો એ?
એકદમ કઠોર ધર્મશાહી સમાજ, પ્યુરિટન મૂલ્યો પર ચાલતો. અને વાર્તાનું પહેલું જ દ્રશ્ય,
પેલું સ્કેફોલ્ડવાળું.
હા, કલ્પના કરો, શહેરની વચોવચ એક લાકડાનું ઊંચું મંચ, એટલે કે સ્કેફોલ્ડ, અને એના પર એક યુવાન સ્ત્રીને જેલમાંથી લાવવામાં આવી છે.
હેસ્ટર પ્રિન.
અને એના હાથમાં એક નાનકડું બાળક છે,
પર્લ.
બરાબર. અને સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વસ્તુ છે એના વસ્ત્ર પર, છાતીના ભાગે એક મોટો લાલ અક્ષર એ,
સોનેરી દોરાથી સુંદર રીતે ભરેલો, પણ એ છે શરમનું પ્રતીક. એ એટલે એડલ્ટરી, વ્યભિચાર.
આ એની સજા છે, જાહેરમાં શરમ અનુભવવાની, જીવનભર આ અક્ષર પહેરીને ફરવાનું. કઠોર નગરજનો એને જોઈ રહ્યા છે, એના પર ફિટકાર વરસાવી રહ્યા છે,
અને દબાણ કરી રહ્યા છે કે બાળકના પિતાનું નામ જાહેર કરે.
પણ હેસ્ટર એકદમ શાંત, અડગ, તે નામ આપવાનો સાફ ઇનકાર કરી દે છે.
કેમ? પોતાના પ્રેમીને બચાવવા?
હા, લાગે છે કે પાપનો બધો બોજ પોતાના માથે લઈ લેવા તૈયાર છે. એની આ હિંમત છે કે પછી લાચારી, એ વિચાર શરૂઆતથી જ આવે.
અને આ દ્રશ્ય ચાલી રહ્યું છે ત્યાં જ ભીડમાં એને કોઈ દેખાય છે.
હા, એક અણધાર્યો ચહેરો, એનો પોતાનો પતિ, જે લાંબા સમયથી ગાયબ હતો. લોકો તો એને મૃત માનતા હતા.
બાપ રે, અને એ શું કરે છે?
એ ઇશારાથી હેસ્ટરને ચૂપ રહેવા કહે છે. એટલે વાર્તામાં એક નવું રહસ્ય ઉમેરાય છે, ભયનું તત્વ આવે છે.
પછી શું થાય છે?
પછીથી જેલમાં આ માણસ હેસ્ટરને મળે છે. એણે પોતાનું નામ બદલી નાખ્યું છે, રોજર ચિલિંગવર્થ, અને ડોક્ટર હોવાનો દાવો કરે છે.
પણ એનો અસલી ઈરાદો તો બીજો જ છે, નહીં?
બિલકુલ. એ હેસ્ટર પાસેથી વચન લે છે કે એની સાચી ઓળખ કોઈને નહીં કહે, અને પોતે શપથ લે છે કે હેસ્ટરના પ્રેમીને શોધી કાઢશે
અને બદલો લેશે.
હા, પણ એ બદલો કેવો? સૂક્ષ્મ, ધીમો, માનસિક ત્રાસ આપનારો, એકદમ ભયાનક.
એટલે અહીં વાર્તાના ત્રણ મુખ્ય પાત્રો વચ્ચેનો સંઘર્ષ શરૂ થાય છે. હેસ્ટર, તેનું ગુપ્ત પ્રેમું, અને આ બદલો લેવા આવેલો પતિ, અને એમની વચ્ચે પેલી બાળકી પર્લ,
જે ખાલી બાળકી નથી પણ જાણે જીવતું પ્રતીક છે. ચાલો આ પાત્રોને થોડા નજીકથી જોઈએ. હેસ્ટર પ્રિન, નાયિકા.
એનું પાત્ર મને બહુ ગમે છે. શરૂઆતમાં એ જાહેર તિરસ્કારનો ભોગ બને છે, પણ એ તૂટી નથી પડતી.
સાચી વાત. એક ગૌરવ અને એક પ્રકારની શાંત હિંમતથી બધું સહન કરે છે. એની મુખ્ય ચિંતા શું? પોતાની દીકરી પર્લ અને પેલા પ્રેમીની ઓળખ છુપાવી રાખવાની.
અને સમય જતાંય શું કરે છે?
એ સમાજથી થોડી દૂર એકાંતમાં રહેવા લાગે છે, પણ એ હાર નથી માનતી. એની પાસે સીવણકામની અદ્ભુત કળા છે. એનાથી એ પોતાનું અને દીકરીનું ગુજરાન ચલાવે છે અને ધીરે ધીરે એ પરોપકારના કામો પણ કરવા લાગે છે.
અને પેલો લાલ અક્ષર એ, એનું શું થાય છે?
એ જ તો સૌથી રસપ્રદ વાત છે. જે અક્ષર શરમ માટે અપાયો હતો એનો અર્થ લોકોની નજરમાં બદલાવા માંડે છે.
અડલ્ટરીમાંથી લોકો એને એબલ એટલે કે સક્ષમ તરીકે જોવા માંડે છે.
અને પછીથી તો એન્જલ એટલે કે દેવદૂત તરીકે પણ ઓળખાય છે, નહીં?
હા, આ શું બતાવે છે? શું સમાજ બદલાયો કે પછી હેસ્ટરની જે આંતરિક શક્તિ હતી, એની જે સ્થિતિસ્થાપકતા હતી, એણે જ એ પ્રતીકનો અર્થ બદલી નાખ્યો?
મને લાગે છે કે બીજું કારણ વધુ મજબૂત છે. એ સમાજની માફીની રાહ નથી જોતી, એ પોતાની રીતે જ મુક્તિ મેળવે છે.
બરાબર. હવે વાત કરીએ બીજા મહત્વના પાત્રની, રેવરેન્ડ આર્થર ડિમ્સડેલ.
નગરના સૌથી માનીતા પાદરી, ઉત્તમ વક્તા, દેખાવમાં એકદમ સંત જેવા,
પણ અંદર ખાને
એ જ છે પર્લના પિતા અને હેસ્ટરના પ્રેમી. એમની હાલત તો બહુ જ કરુણ છે,
કેમ કે સત્ય છુપાવીને જીવે છે.
હા, એ નવલકથાનો ટ્રેજિક હીરો છે. પોતાની પવિત્ર છબી જાળવી રાખવાની ઈચ્છા એને એટલા ઊંડા દંભ તરફ લઈ જાય છે કે એનું પોતાનું જીવન નર્ક બની જાય છે.
એનું પાપ ગુપ્ત છે અને એ ગુપ્તતા જ એને અંદરથી ખાઈ જાય છે.
એનું શરીર તૂટવા લાગે છે, મન ભાંગવા લાગે છે. એ ખાનગીમાં પોતાની જાતને સજા પણ કરે છે, ચાબુક મારે છે, રાતોની રાતો જાગે છે,
પણ જાહેરમાં કબૂલ કરવાની હિંમત નથી કરી શકતો.
બરાબર. અને હોથોર્ન અહીં એ જ કહેવા માગે છે કે છુપાવેલું પાપ ખુલ્લા પાપ કરતાં વધુ ઘાતક નીવડી શકે છે. એ આત્માને કોરી ખાય છે.
અને આ નબળાઈનો ફાયદો ઉઠાવવા કોણ તૈયાર છે? રોજર ચિલિંગવર્થ.
હા, હેસ્ટરનો પતિ વિદ્વાન માણસ હતો, પણ હવે એના મનમાં ફક્ત બદલાની આગ છે. એણે ચિકિત્સકનો વેશ લીધો છે અને બીમાર ડિમ્સડેલની સારવાર કરવાના બહાને એની એકદમ નજીક પહોંચી ગયો છે.
એ સમજી ગયો છે કે ડિમ્સડેલની બીમારી શારીરિક કરતાં વધુ માનસિક છે. પેલો ગુપ્ત અપરાધ ભાવ એને ખાઈ રહ્યો છે.
અને ચિલિંગવર્થ એનો જ ઉપયોગ કરે છે. એ ડિમ્સડેલ સાથે રહેવા લાગે છે અને ધીમે ધીમે બહુ જ ક્રૂરતાથી એના મન પર ત્રાસ ગુજારવાનું શરૂ કરે છે. એનો વિશ્વાસુ બનીને જ એની આત્માને કોતરી રહ્યો છે.
એનું પરિવર્તન કેટલું ડરામણું છે. જે માણસ પોતે અન્યાયનો ભોગ બન્યો હતો એ હવે જાણે રાક્ષસ બની રહ્યો છે.
સાચી વાત. બદલો લેવાની ભાવના એની માનવતાને જ ખતમ કરી નાખે છે. એનું પોતાનું અસ્તિત્વ જ જાણે ડિમ્સડેલના દુઃખ પર ટકી રહ્યું છે.
અને આ ત્રણેયના જીવનના કેન્દ્રમાં પેલી નાની પર્લ.
હા, પર્લ એ માત્ર એક પાત્ર નથી, એ પોતે જ એક જીવંત પ્રતીક છે. જાણે પેલા લાલ અક્ષરનું જ માનવ સ્વરૂપ.
દેખાવમાં સુંદર, પણ સ્વભાવે થોડી જંગલી, જુસ્સાદાર, સમાજના નિયમોને ન ગણકારનારી.
એને એલ્ફ ચાઇલ્ડ કે ઇમ્પ જેવા શબ્દોથી વર્ણવવામાં આવી છે. એની આંખોમાં એક અજીબ સમજ છે. આસપાસ જે દંભ, જે રહસ્યો ચાલી રહ્યા છે એના પ્રત્યે એ જાણે અજાણતા જાગૃત છે.
એ એની માને એના પાપની અને ડિમ્સડેલને એના છુપાયેલા ગુનાની સતત યાદ અપાવે છે. એની હાજરી જ એક મોટો પ્રશ્ન છે.
અને એનો વિકાસ પણ જુઓ. એ જાણે સામાન્ય માનવીય લાગણીઓથી પર હોય એમ લાગે છે. છેક છેલ્લે જ્યારે ડિમ્સડેલ એને સ્વીકારે છે ત્યારે જાણે એનો જાદુ તૂટે છે અને એ ખરા અર્થમાં માનવ બને છે.
આ પાત્રો દ્વારા હોથોર્ન ખરેખર પ્યુરિટન સમાજના ધંભ પર અને માનવ સ્વભાવની જટિલતા પર બહુ ઊંડી ટિપ્પણી કરી રહ્યા છે.
ચોક્કસ. જે સમાજ બહારથી આટલો ધાર્મિક અને કઠોર દેખાય છે એ જ સમાજ અંદરથી કેટલો પોખડ અને ધંભી હોઈ શકે છે. હેસ્ટરની એક ભૂલને આટલી કઠોર સજા મળે છે, જ્યારે ડિમ્સડેલ જેવા ધંભીને લોકો સંત માને છે.
એટલે હોથોર્નનો સવાલ એ છે કે સાચું પાપ કોનું વધારે મોટું? હેસ્ટરના આવેશનું, ડિમ્સડેલના ધંભનું કે ચિલિંગવર્થના બદલાનું?
બરાબર. હવે વાર્તામાં વર્ષો વીતે છે. હેસ્ટર અને પર્લ એકાંતમાં રહે છે. હેસ્ટર સીવણકામ કરીને ગુજરાન ચલાવે છે, પણ સમાજનો બહિષ્કાર હજુય છે.
અને બીજી તરફ ચિલિંગવર્થની પકડ ડિમ્સડેલ પર વધુ મજબૂત થતી જાય છે. પાદરીનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે.
હા, અને પછી આવે છે પેલું મધ્યરાત્રિનું દૃશ્ય. એક રાત્રે અપરાધભાવ અને પીડાના આવેશમાં ડિમ્સડેલ એડ સ્કેફોલ્ડ પર ચડી જાય છે, જ્યાં 7 વર્ષો પહેલાં હેસ્ટરને ઊભી રખાઈ હતી.
એકલો.
હા, અંધારામાં. અને સંજોગ જુઓ, હેસ્ટર અને પર્લ પણ ક્યાંકથી પાછા ફરતા ત્યાં આવી પહોંચે છે. ત્રણે જણ એ અંધારામાં એ સ્કેફોલ્ડ પર ભેગા થાય છે.
અને ત્યારે જ આકાશમાં પેલી ઉલ્કા દેખાય છે.
હા, એક મોટી ઉલ્કા જેનો આકાર જાણે મોટો એ હોય. હવે આ શું હતું? કુદરતનો સંકેત, ઈશ્વરીય ચિહ્ન, કે પછી એમના પોતાના મનનો ભ્રમ? હોથોર્ન આ બધું વાચક પર છોડી દેશે.
અને એ જ વખતે તેઓ ચિલિંગવર્થને પણ જુએ છે, જે પડછાયામાં ઊભો રહીને આ બધું જોઈ રહ્યો છે.
બરાબર. હવે ડિમ્સડેલને ખાતરી થઈ જાય છે કે ચિલિંગવર્થ ખરેખર એનો દુશ્મન છે. આ દ્રશ્ય ખૂબ જ નાટકીય છે અને પાત્રોના સંઘર્ષને વધુ ઘેરો બનાવે છે.
આમ 7 વર્ષ નીકળી જાય છે. હેસ્ટર હવે થોડું માન પામવા લાગી છે એના સારા કામોને લીધે, પણ ડિમ્સડેલની હાલત વધુ ને વધુ ખરાબ થતી જાય છે.
હેસ્ટર આ જોઈ શકતી નથી. એને લાગે છે કે હવે કંઈક કરવું પડશે. તે ચિલિંગવર્થનો સામનો કરે છે, એને ડિમ્સડેલને છોડી દેવા વિનવે છે.
પણ ચિલિંગવર્થ માને છે?
ના, હવે તો એ પોતાની નફરતનો જ ગુલામ બની ગયો છે. એના માટે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી.
એટલે હેસ્ટર બીજું પગલું ભરે છે.
હા, એ ડિમ્સડેલને મળવાનું નક્કી કરે છે, પણ શહેરમાં નહીં, જંગલમાં.
જંગલ, જે પ્યુરિટન સમાજ માટે તો ભય અને પાપનું સ્થળ ગણાતું હતું.
પણ અહીં હોથોર્ન એને પ્રકૃતિ, સત્ય અને સ્વતંત્રતાના પ્રતીક તરીકે રજૂ કરે છે, શહેરના દંભી નિયમોથી દૂર.
ત્યાં શું વાત થાય છે?
ત્યાં હેસ્ટર આખરે ડિમ્સડેલને સત્ય કહી દે છે કે ચિલિંગવર્થ બીજું કોઈ નહીં પણ તેનો પોતાનો પતિ છે.
ઓ, ડિમ્સડેલની શું પ્રતિક્રિયા હોય છે?
પહેલાં તો એ ડરી જાય છે, ભાંગી પડે છે, પણ પછી હેસ્ટર એને હિંમત આપે છે અને એક આશા જગાવે છે.
શી આશા?
એ કહે છે, ચાલો આપણે અહીંથી ભાગી જઈએ, યુરોપ ચાલ્યા જઈએ, પર્લને સાથે લઈને એક નવું જીવન શરૂ કરીએ જ્યાં કોઈ આપણને ઓળખતું ન હોય.
અને ડિમ્સડેલ માની જાય છે?
એક ક્ષણ માટે તો હા. એક આશા જાગે છે અને એ જ ક્ષણે હેસ્ટર આવેશમાં આવીને પેલો લાલ અક્ષર જેણે વર્ષોથી પહેર્યો હતો તેને કાઢીને દૂર ફેંકી દે છે, પોતાના વાળ ખુલ્લા કરી દે છે.
જાણે એ બંધનમાંથી મુક્ત થઈ ગઈ.
બરાબર. એક ક્ષણ માટે એ ફરી પેલી જૂની જુસ્સાદાર હેસ્ટર બની જાય છે. હોથોર્ન લખે છે, તેણે સ્વતંત્રતા અનુભવી ત્યાં સુધી વજન જાણ્યું ન હતું.
વાહ, પણ આ ખુશી ટટે છે?
ના, બહુ જ ક્ષણિક. જેવી તેઓ પર્લને બોલાવે છે, પર્લ પોતાની માને પેલા લાલ અક્ષર વગર ઓળખવાનો જ ઇનકાર કરી દે છે.
અરે, કેમ?
જાણે પર્લ કહેવા માંગતી હોય કે આ અક્ષર હવે તમારી ઓળખનો જ એક ભાગ બની ગયો છે, એના વગર તમે અધૂરા છો.
અને હેસ્ટરને શું કરવું પડે છે?
એને ખૂબ જ દુઃખ સાથે, હતાશા સાથે એ લાલ અક્ષર પાછો પહેરવો પડે છે. પેલી સ્વતંત્રતાનો ભ્રમ તૂટી જાય છે. ભૂતકાળ એટલી આસાનીથી પીછો નથી છોડતો.
આ દ્રશ્ય ખરેખર બહુ કરુણ છે. પછી શું થાય છે? ડિમ્સડેન શહેરમાં પાછો ફરે છે.
હા, અને એના મનમાં એક વિચિત્ર ઉથલપાથલ ચાલી રહી હોય છે. એક તરફ આશા છે, બીજી તરફ ડર અને અપરાધભાવ. એના મનમાં વિચિત્ર દુષ્ટ વિચારો પણ આવે છે, જાણે એની અંદરનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હોય.
અને ચૂંટણી દિવસ માટે એક નવું પ્રવચન તૈયાર કરે છે.
હા, એકદમ જોશ ભર્યું. ચૂંટણીનો દિવસ આવે છે. ડિમ્સડેલ એવું અદ્ભુત પ્રવચન આપે છે કે લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. એની પ્રતિષ્ઠા આસમાને પહોંચી જાય છે. એને લગભગ સંત માનવામાં આવે છે.
પણ પછી
એને શાંતિ મળે છે?
ના.
જેવું સરઘસ ચર્ચમાંથી બહાર નીકળે છે, ડિમ્સડેલ ફરી પેલા સ્કેફોલ્ડ પાસે ઉભેલી હેસ્ટર અને પર્લને જુએ છે. અને એ જ ક્ષણે એનામાં ખબર નહીં ક્યાંથી હિંમત આવે છે.
એ શું કરે છે?
એ પોતાની આખી જિંદગીની સૌથી મોટી હિંમતનું કામ કરે છે. એ સરઘસમાંથી બહાર નીકળે છે, સીધો સ્કેફોલ્ડ તરફ જાય છે, હેસ્ટર અને પર્લને પોતાની પાસે બોલાવે છે અને ત્રણેય જણે મંચ પર ચડે છે.
બધા લોકોની સામે?
હા, આખી ભીડ સ્તબ્ધ થઈને જોઈ રહી છે. અને ત્યાં હેસ્ટર પર ટેકો દઈને એ પોતાનો ગુનો કબૂલ કરે છે.
શું કહે છે?
એ કહે છે કે એ જ પર્લનો પિતા છે, એ જ પાપી છે જેની લોકો કદાચ નિંદા કરતા હતા અથવા જેના વિશે અજાણ હતા. અને પછી એ પોતાનો પાદરીનો જબ્બો ફાડી નાખે છે
અને પોતાની છાતી બતાવે છે.
હા, અને ત્યાં એના માંસ પર એક કલંક છે, જાણે પેલા લાલ અક્ષર એ જેવો જ નિશાન. કદાચ એણે પોતે જ પોતાની જાતને સજા આપવા કોતર્યો હોય અથવા અપરાધ ભાવને કારણે જે ઉપસી આવ્યો હોય.
અને એ જ ક્ષણે
પર્લ આગળ વધીને એને ચુંબન કરે છે. પેલો જાદુ તૂટે છે. પર્લ જાણે માનવતા સાથે જોડાઈ જાય છે. પણ એ જ પડે ડિમ્સડેલ હેસ્ટરના હાથોમાં ઢળી પડે છે
અને મૃત્યુ પામે છે.
હા, પોતાની અંતિમ કબૂલાત સાથે જ એને મુક્તિ મળે છે. શારીરિક જીવનનો અંત આવે છે, પણ કદાચ એની આત્માને શાંતિ મળે છે.
ડિમ્સ્ટેલના પાત્રોનો કેટલો નાટકીય અને કરુણ અંત, અને પેલા છિલિંગવર્થનું શું થાય છે?
એનું તો જાણે જીવવાનું કારણ જ ખતમ થઈ ગયું. જે માણસના દુઃખ અને બદલા પર એનું અસ્તિત્વ ટકેલું હતું એ જ ન રહ્યું.
એટલે
એ ધીમે ધીમે સુકાવા લાગે છે, એની શક્તિ ક્ષીણ થઈ જાય છે, અને ડિમ્સ્ડેલના મૃત્યુના એક વર્ષમાં જ એ પણ મૃત્યુ પામે છે.
પણ જતા જતા
હા, એક અણધાર્યું કામ કરતો જાય છે. પોતાની બધી જ સંપત્તિ, જે ઘણી મોટી હતી, તે પર્લના નામે કરી જાય છે.
આ ખરેખર નવાઈની વાત છે. પછી હેસ્ટર અને પર્લનું શું થાય છે?
તેઓ બોસ્ટન છોડીને ક્યાંક ચાલ્યા જાય છે. ઘણા વર્ષો સુધી કોઈને ખબર નથી પડતી કે તેઓ ક્યાં ગયા.
વાર્તા અહીં પૂરી થઈ શકે, પણ હોથોર્ન એક ઉપસહાર આપે છે, ખરું ને?
હા, વર્ષો પછી હેસ્ટર એકલી પાછી ફરે છે બોસ્ટન. એ જ પોતાની જૂની કુટીરમાં રહેવા લાગે છે.
અને પેલો લાલ અક્ષર
એ સ્વેચ્છારે ફરીથી પહેરવાનું શરૂ કરે છે. પણ હવે એ શરમનું પ્રતીક નથી.
તો શેનું પ્રતીક છે?
હવે એ એના અનુભવ, એની સહનશીલતા, એના શાણપણનું પ્રતીક બની ગયું છે. લોકો હવે એને તિરસ્કારથી નથી જોતા, પણ એક પ્રકારના આદરથી જુએ છે. ખાસ કરીને જે સ્ત્રીઓ દુઃખમાં હોય, મુશ્કેલીમાં હોય, તેમના માટે હેસ્ટર એક સલાહકાર, એક માર્ગદર્શક જેવી બની જાય છે.
અને અંતે
જ્યારે એ મૃત્યુ પામે છે, ત્યારે તેને કિંગ્સ ચેપલના કબ્રસ્તાનમાં ડિમ્સડેલની કબરની નજીક દફનાવવામાં આવે છે. તેમની કબરો વચ્ચે થોડું અંતર રખાય છે, પણ તેમની સહિયારી કબર પર એક જ કબરલેખ લખાય છે.
પેલો હેરાલ્ડરીવાળો,
હા, ઓન અ ફિલ્ડ સેબલ ધ લેટર એ ગ્યુલ્સ,
જેનો અર્થ થાય કાળી પૃષ્ઠભૂમિ પર લાલ અક્ષર એ.
બરાબર. આ એક જ વાક્યમાં તેમની આખી જિંદગી, તેમનો પ્રેમ, તેમનું પાપ, તેમની પીડા અને તેમનો અંતિમ વારસો બધું જ સમાઈ જાય છે. જે કલંક હતો તે જ તેમની ઓળખ અને તેમનો શાશ્વત વારસો બન્યો.
આખી નવલકથા આપણને ઘણું બધું વિચારવા પર મજબૂર કરે છે, વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંઘર્ષ.
હા, અને છુપાયેલા પાપનો બોજ, દંભરી કેવી ભયંકર અસરો થઈ શકે છે તે.
બદલો લેવાની ભાવના કેવી રીતે માણસને જ ખતમ કરી નાખે છે એ ચિલિંગવર્થના પાત્રમાં દેખાયું.
અને મુક્તિ, શું સાચી મુક્તિ સમાજની સ્વીકૃતિમાં છે કે પછી પોતાની આંતરિક શક્તિમાં? હેસ્ટર અને ડિમ્સડેલ બંનેના માર્ગ અલગ અલગ હતા.
તમને આજના સમયમાં આમાંથી કયો વિષય સૌથી વધુ પ્રસ્તુત લાગે છે?
મને લાગે છે કે પેલો છુપાયેલા અપરાધભાવ અને દંભનો મુદ્દો. આપણે બધા ક્યારેક ને ક્યારેક સમાજ શું કહેશે એ ડરથી અથવા આપણી છબી જાળવી રાખવા માટે સત્ય છુપાવીએ છીએ, પણ એ બોજ આપણને અંદરથી કેવો ખાઈ જાય છે એ ડિમ્સડેલની કહાણી આજે પણ એટલી જ સાચી લાગે છે.
અને હેસ્ટરનું પાત્ર એ શીખવે છે કે ભલે સમાજ તમને સ્વીકારે કે ન સ્વીકારે, તમારી પોતાની શક્તિ, તમારું આંતરિક સત્ય એ જ તમને ખરી મુક્તિ અપાવી શકે છે. સ્થિતિસ્થાપકતા કેટલી મહત્વની છે.
બિલકુલ. એટલે જ આ નવલકથા 150 વર્ષ પછી પણ એટલી જ પ્રભાવશાળી છે. એ માત્ર એક વાર્તા નથી, પણ માનવ મન અને સમાજના ઊંડાણોની સફર છે.
ખરેખર. અને અંતે એ સવાલ તો રહી જ જાય છે કે શું સમાજે લગાવેલું કલંક ક્યાલે ખરા અર્થમાં ધોઈ શકાય છે? ભલે વ્યક્તિ ગમે તેટલું બદલાઈ જાય, શું એ છાપ કાયમ માટે રહી જાય છે?
વિચારવા જેવો પ્રશ્ન છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.